એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ લેખ છે સુરેશ હ. જોશીનો, જાન્યુઆરી 1975માં આવેલો, ગુજરાતી વિવેચન, સ્થિતિ અને દિશા. એટલે આ કોઈ પુસ્તક નથી, પણ એક એવો લેખ છે જેણે એમ કહી શકાય કે એના સમયમાં ગુજરાતી વિવેચનની દુનિયામાં ખળબળાટ મચાવી દીધો હતો. સુરેશ હ. જોશી, જેઓ પોતે જ કેટલા મોટા સર્જક અને વિવેચક હતા, ખાસ કરીને આધુનિકતાવાદી અને રૂપલક્ષી વિચારધારાના, ખરું ને?
હા, બિલકુલ, પ્રખર હિમાયતી.
એમણે આ લેખમાં ત્યારે જે વિવેચન ચાલતું હતું ને, એની સ્થિતિનું કહી શકાય કે બહુ આકરું નિદાન કર્યું છે. તો આપણો હેતુ એ છે કે આ લેખમાં જોશીના મુખ્ય તર્કો શું હતા, એમણે કઈ ખામીઓ બતાવી અને ગુજરાતી વિવેચન માટે કઈ દિશા સૂચવી, એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. જોશી શરૂઆત કરે છે એક ઐતિહાસિક નોંધથી, નવલરામની વાત ટાંકે છે.
હા, પેલી સરસ્વતી ચંદ્રવાળી વાત, બરાબર.
કે છેક ત્યારે એમણે કહ્યું હતું કે આવી મોટી કૃતિની ચર્ચા કરવી હોય ને તો એના માટે તો આખું અલગ વિવેચન સામયિક જોઈએ. પછી જોશી સવાલ પૂછે છે કે ભાઈ 1975માં, આટલા વર્ષો પછી, શું ખરેખર એવી સ્થિતિ છે? કારણ કે ઉપર ઉપરથી જુઓ તો ઘણું બધું દેખાય. સામયિકો છે, છાપામાં કટારો આવે, યુનિવર્સિટીમાં કામ થાય, પરિષદો થાય.
હા, પ્રવૃત્તિ તો દેખાય ઘણી બધી,
પણ જોશીનું પહેલું જ નિદાન શું છે કે આ બધી દેખીતી પ્રવૃત્તિ ભલે હોય, પણ સાચું જે ક્રિટિકલ ક્લાઇમેટ કહેવાય ને,
હા, એક જીવંત વિવેચનાત્મક વાતાવરણ,
એનો સદંતર અભાવ છે.
બરાબર.
અને આ અભાવનું મૂળ ક્યાં છે? જોશી એને આપણી વિવેચનની પરંપરામાં જ જુએ છે એમ કહી શકાય. એ યાદ કરાવે છે કે શરૂઆતના મોટા ગજાના વિવેચકો જેમ કે આનંદ શંકર ધ્રુવ, એમણે રસ વિવેચન પર ભાર મૂક્યો. પછી ઉમાશંકર જોશી, જેમણે કહ્યું કે વિવેચન તો આસ્વાદમૂલક અવબોધકતા છે, અને વ્યક્તિરંગી વિવેચનનો મહિમા કર્યો.
હા હા, બધાએ મળીને વિવેચનને થોડું વધારે પડતું આત્મલક્ષી, એટલે કે વ્યક્તિના પોતાના પ્રતિભાવ પર આધારિત બનાવી દીધું. અને પછી તો કેટલાક નવા વિવેચકો આવ્યા, જેમણે શાસ્ત્રીયતા, સિદ્ધાંતો, વસ્તુલક્ષી ધોરણો, એ બધા સામે જાણે ખુલ્લો અણગમો બતાવ્યો.
એટલે એમ કે બસ સહૃદયનો જે અંગત પ્રતિભાવ હોય એ જ સર્વોપરી.
હા, બસ એ જ મને કેવું લાગ્યું, એ જ મુખ્ય વાત.
પણ આ વ્યક્તિરંગી અભિગમમાં જોખમ શું છે? જોશી શું કહેવા માંગે છે, કે વ્યક્તિગત પસંદગી ના હોવી જોઈએ?
ના ના, એવું બિલકુલ નહીં. જોશી એમ નથી કહેતા કે વ્યક્તિગત રુચિ ના હોય, એ તો હોય જ, પણ એનો એકાધિકાર ના હોવો જોઈએ. પહેલું જોખમ એ છે કે આના લીધે સહૃદય એટલે કે સામાન્ય ભાવક અને તદ્વિદ એટલે કે જાણકાર વિવેચક, એ બે વચ્ચે ખોટો વિરોધ ઊભો કરાયો.
જાણે કે જેણે શાસ્ત્ર વાંચ્યા હોય એને કવિતા સમજાય જ નહીં.
હા, કંઈક એવું જ. અને બીજું જે વધુ ગંભીર છે કે જ્યારે વ્યક્તિ ખાલી પોતાની જ રૂચિને માપદંડ બનાવે ને, ત્યારે એ રૂચિ પોતે જ એક જાતની સિદ્ધાંત જડતા બની જાય છે.
અચ્છા,
ઈચ્છે એ બધી ચર્ચા બાજુ પર.
આ વાત તો ખાસ કરીને આઝાદી પછીના સમયમાં વધારે દેખાઈ હશે નહીં, કારણ કે ત્યારે તો બહારના સાહિત્યના પ્રવાહો પણ આવવા માંડ્યા હતા.
બિલકુલ, સ્વાતંત્ર્યોત્તર સમયમાં તો વિશ્વ સાહિત્યના ઘણા બધા અનુવાદો આવ્યા.
હા,
એટલે આપણા સર્જકોને એક નવો, કહીએ કે વૈશ્વિક સંદર્ભ મળ્યો. પ્રયોગો કરવા માટેની એક ભૂમિકા બની. પરંપરાગત રૂઢિઓ તૂટવા લાગી, વિષયમાં, રચનારીતિમાં, બધે જ.
નવું સૌંદર્યશાસ્ત્ર, નવી સંવેદના.
હા, નવી દાર્શનિક પીઠિકા પણ. પણ મુશ્કેલી ક્યાં થઈ કે આપણા મોટાભાગના વિવેચકો આ નવા સર્જનને સમજવા કે મૂલવવા માટે કદાચ તૈયાર નહોતા.
એમની પાસે સાધનો નહોતા એમ.
હા, એમ કહી શકાય. જરૂરી સૈદ્ધાંતિક સજ્જતા, નવા ઓજારો એ નહોતા.
અને જ્યારે સમજ ના પડે ત્યારે સૌથી સહેલું શું? એને વખોડી કાઢો.
હા હા, બરાબર. જોશી કહે છે કે આ પોતાની અશક્તિ કે અસજ્જતાને ઢાંકવા માટે વિવેચકોએ એક સહેલો રસ્તો લીધો. આજે નવા પ્રયોગો થતા હતા એને પશ્ચિમની આંધળી નકલ કે વાનર નકલ કહી દીધા.
ઓ,
આવા સર્જકોને પરંપરાદ્રોહી કે સંસ્કૃતિદ્રોહી પણ કયા. જોશી તો કટાક્ષમાં લખે પણ છે કે આઝાદી પહેલા દેશદ્રોહી કહેતા હવે સંસ્કૃતિદ્રોહીનું નવું લેબલ આવ્યું.
આનાથી તો પછી સર્જકો અને વિવેચકો વચ્ચે ખાઈ વધી ગઈ હશે.
ચોક્કસ મૈત્રીભર્યા સંવાદને બદલે એક બિનજરૂરી સંઘર્ષ, એક વૈમનસ્ય ઊભું થયું.
તો પછી વિવેચકનું સાચું કામ શું? જોશી શું કહે છે? ખાલી નકલખોરીના આરોપ મૂકવાના?
ના, જોશી સ્પષ્ટ કહે છે, વિવેચકનું કામ છે બદલાતી સાહિત્યિક આબોહવાને ઓળખવાનું, નવા પ્રવાહો પાછળની દ્રષ્ટિ, એનો તર્ક સમજવાનો, અને જરૂર પડે તો ભાવક સુધી એ વાત પહોંચાડવા માટે એક સેતુ, એક પુલ બનવાનું. પણ આ કામ ખાલી મને ગમ્યું, મને ન ગમ્યું ના આધારે ના થાય. કૃતિને સમજવી હોય, એના કલા સ્વરૂપને પામવું હોય
તો
વિવેચક પાસે એક વ્યાપક સૈદ્ધાંતિક ભૂમિકા હોવી જોઈએ, તુલનાત્મક અભ્યાસ હોવો જોઈએ, વસ્તુલક્ષી દૃષ્ટિ હોવી જોઈએ. જોશી ભારપૂર્વક કહે છે કે પેલી વાત છે ને કે દરેક કૃતિ પોતાના મૂલ્યાંકનના ધોરણો પોતે જ બનાવે છે, એ અડધું જ સાચું છે.
કેમ?
કારણ કે જ્યારે આપણે કંઈ પણ વાંચીએ છીએ ત્યારે આપણા જૂના અનુભવો, આપણી સાહિત્ય વિશેની સમજ, એ બધું જ કામ કરતું હોય છે ને.
હા, એ તો ખરું.
વિવેચકનું કામ આખી પ્રક્રિયાને વધુ સભાન, વધુ ઊંડી બનાવવાનું છે. એ સર્જકની રચના પ્રક્રિયાનું જે રહસ્ય છે એને ખોલવામાં મદદ કરે, જેથી ભાવક ખાલી વાર્તા કે સંદેશો લઈને અટકી ન જાય, પણ કૃતિનું જે કલા તરીકેનું હાર્દ છે ત્યાં સુધી પહોંચે.
અહીં એમણે પેલું શાસ્ત્રીય સંગીતનું ઉદાહરણ આપ્યું છે ને.
હા, બહુ સરસ ઉદાહરણ છે. જેમ રાગ, તાલ, ઘરાણાની સમજ હોય તો સંગીતનો આનંદ વધુ ઊંડો બને.
બરાબર.
એમ સાહિત્યના સિદ્ધાંતો, વિવેચનાત્મક દ્રષ્ટિ એ કૃતિના ઊંડાણને સમજવામાં મદદ કરે.
અને પેલી પશ્ચિમના સર્જકોની વાત પણ રસપ્રદ છે, ટીએસ એલિયટ, પોલ વાલેરી.
હા,
કે આ લોકો મોટા સર્જક તો હતા જ, પણ મોટા વિવેચક પણ હતા. એમણે પોતાની સર્જન પ્રક્રિયા વિશે, કવિતા વિશે કેટલું બધું લખ્યું છે. આપણા ગુજરાતી સર્જકોમાં આ કેમ ઓછું જોવા મળે છે? જોશીનું શું નિરીક્ષણ છે?
જોશી કહે છે કે આપણા સર્જકો જ્યારે પોતાના સર્જન વિશે બોલે કે લખે ને, ત્યારે મોટા ભાગે શું થાય?
શું?
એ પોતાની કૃતિ કેવી રીતે બની, એમાં કઈ કલાત્મક મુશ્કેલીઓ આવી, કયા પ્રશ્નો હતા, એના પર વાત કરવાને બદલે પોતાના ભાવજગત, સ્વપ્નો, આદર્શો, એની વાતોમાં સરી પડે છે.
એટલે પેલું વર્કશોપ ક્રિટિસિઝમ જે કહેવાય.
હા, એ ઓછું મળે, કૃતિની અંદરની બનાવટની વાત ઓછી થાય.
અને જો વિવેચન જ આટલું વ્યક્તિલક્ષી હોય, સૈદ્ધાંતિક રીતે થોડું કાચું હોય, તો એના પરિણામો કેવા આવે? દાખલા તરીકે પુસ્તક સમીક્ષામાં
પરિણામો જોશીના મતે તો બહુ નિરાશાજનક છે. એ આસ્વાદલક્ષી વિવેચનની તો બહુ આકરી ટીકા કરે છે. કહે છે કે ઘણીવાર ખાલી વ્યક્તિગત રાગદ્વેષ કાઢવાનો સાધન બની જાય છે, કાં તો શત્રુ ઉન્મૂલક,
એટલે કે પોતાના વિરોધીઓને ઉતારી પાડવા.
હા, અથવા મિત્ર પ્રતિષ્ઠા,
પોતાના મિત્રો કે જૂથના લેખકોને ચડાવવા.
બરાબર. અને આવા પક્ષપાતી વિવેચનથી પછી સર્જકો પણ સામે પ્રતિક્રિયા આપે. એ લોકો કહેવા માંડે કે ભાઈ, સર્જન તો અદ્વિતીય છે, એની સમીક્ષા થાય જ નહીં. કાવ્યનું સાચું વિવેચન તો કાવ્ય પોતે જ, કે સર્જક જ સાચો વિવેચક.
એટલે એક જાતની અરાજકતા જેવું થયું.
હા, જોશી અને અરાજકતા જ કહે છે, જ્યાં કોઈ ચોક્કસ ધોરણો નહીં, કોઈ જવાબદાર સંવાદ નહીં. એ જ સમયમાં પેલી પશ્ચિમી વિવેચનની અસર હેઠળ પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, મિથ, આ બધા શબ્દોની ચર્ચા શરૂ થઈ.
હા, એ બધી વ્યાખ્યાઓ બાંધવાના પ્રયત્નો થયા છે.
થયા. પણ જોશી નોંધે છે કે મોટાભાગે એ ખાલી પશ્ચિમની ચર્ચાઓના સારાંશ જેવા જ રહ્યા. કોઈ ગુજરાતી કૃતિ લઈને એમાં આ તત્વ ખરેખર કેવી રીતે કામ કરે છે, કૃતિના અર્થઘટનમાં એનો શું ફાળો છે, એ બતાવવાની સૂઝ, એ ઊંડાણ ઓછું જોવા મળ્યું. જ્યાં કોશિશ થઈ ત્યાં પણ ઘણીવાર ખાલી વિદવત્તા બતાવવા ખાતર થઈ હોય એવું લાગે, અંદરની સાચી સમજ ઓછી.
અને યુનિવર્સિટીઓ, અધ્યાપકો, એમનું વિવેચન કેવું? સામાન્ય રીતે તો એમની પાસેથી વધુ અભ્યાસની અપેક્ષા હોય.
હા, અપેક્ષા તો હોય, પણ જોશી અહીં પણ થોડા નિરાશ છે અને કટાક્ષ પણ કરે છે. એ માને છે કે મોટાભાગના વિવેચકો અધ્યાપકો જ છે, અને યુનિવર્સિટીની જરૂરિયાતો હોય, પ્રમોશન, પીએચડી, ભણાવવાનું, એના માટે ઘણું લખાય.
એ તો ખરું.
પણ જોશી કહે છે કે ઈરાદો સારો હોય છતાં ક્વોલિટી, એ દર વખતે ના જળવાય. આનાથી અધ્યાપકી વિવેચનના કેટલાક નિકૃષ્ટ નમૂનાઓ પણ બન્યા છે.
મુખ્ય સમસ્યા શું છે એમાં?
મુખ્ય સમસ્યા એ છે કે આવું વિવેચન મોટે ભાગે સિલેબસમાં જે ચોપડીઓ હોય એની આસપાસ જ ફર્યા કરે, મધ્યકાલીન કવિઓ પર, જાણીતા લેખકો પર લખાયા જ કરે. પણ એમાં ભાગ્યે જ કોઈ નવું મૂલ્યાંકન હોય, નવી દૃષ્ટિ હોય, પુનર્વિચાર હોય.
એટલે જૂની ચવાયેલી વાતો જ ફરી ફરીને,
મોટે ભાગે એવું જ.
અને પુસ્તક સમીક્ષા એટલે કે રિવ્યુઝ, એની શું હાલત હતી?
ત્યાં પણ જોશીને બહુ સંતોષ નથી. કહે છે કે સારા, તટસ્થ અને ઊંડાણવાળા રિવ્યૂ બહુ ઓછા મળે. ઘણીવાર સાવ સામાન્ય, મામૂલી કૃતિઓ પર લાંબા લાંબા વખાણ છપાયા હોય.
હા, એવું બને.
અને જે ખરેખર નોંધપાત્ર નવી કૃતિ હોય એ કાં તો સાવ રહી જાય અથવા એની સાવ ઉપર છલ્લી વાત થાય. જોશી તો સામયિકોના તંત્રીઓ પર પણ સવાલ ઉઠાવે છે કે એમની રુચિ, એમની જવાબદારી શું, એ લોકો સાહિત્યિક રુચિ બનાવવામાં મદદ કરે છે કે ક્યારેક અવરોધ બને છે.
કથા સાહિત્યના વિવેચન વિશે શું કહે છે? નવલકથા, વાર્તા,
એમાં પરિસ્થિતિ ઓર ગંભીર લાગે છે એમને. ત્યાં તો મુખ્યત્વે સામાજિક અભિગમ જ ચાલતો હતો.
એટલે કે વાર્તામાં સમાજનો કયો પ્રશ્ન છે, શું સંદેશો છે, એ જ મુખ્ય.
હા, બસ એ જ. સમાજનું ચિત્ર કેવું છે, કૃતિની રચના કેવી છે, એનું બંધારણ સ્ટ્રક્ચર કેવું છે, પાત્રો કેવી રીતે આલેખાયા છે, ભાષા અને શૈલીનું પોતાનું સૌંદર્ય, એસ્થેટિક્સ, આ બધી વાતો બહુ ઓછી.
કાં તો થાય જ નહીં અથવા સાવ ઉપર છલ્લી.
બરાબર.
પણ એ જ વખતે રૂપલક્ષી વિવેચનનો વિચાર પણ તો જોર પકડતો હતો, જેના હિમાયતી તો સુરેશ જોશી પોતે હતા. એના વિશે શું કહે છે?
જોશી રૂપલક્ષી વિવેચનના આગ્રહી તો હતા જ, પણ આ લેખમાં એની મર્યાદાઓ પણ કબૂલે છે. એ કહે છે કે રૂપલક્ષી વિવેચનનો આગ્રહ તો રખાયો, પણ એની પાછળની જે સૈદ્ધાંતિક ભૂમિકા છે એ ગુજરાતીમાં હજુ બરાબર સ્પષ્ટ નથી થઈ.
અચ્છા.
ઉલટાનું, એ ભૂમિકા બરાબર બને એ પહેલાં જ એના વિરોધમાં પેલી એસ્થેટિક્સ ઓફ ફોર્મલેસનેસ, એટલે કે રૂપહીનતાનું સૌંદર્ય શાસ્ત્ર, એવી વાતો શરૂ થઈ ગઈ.
પણ એ તો ખાલી પ્રતિક્રિયા જેવું જ થયો ને?
હા, જોશી એને ખાલી પ્રતિક્રિયાત્મક, રિએક્ટિવ વલણ જ ગણે છે. એની પાછળ કોઈ ઊંડો તાત્વિક વિચાર નથી. પશ્ચિમમાં જે આવી ચર્ચા થઈ છે, જેમ કે જ્હોન હોપકિન્સ સ્કૂલના વિવેચકોએ કરી, એટલી ઊંડી સમજ અહીં એના ટેકેદારો કે વિરોધીઓ બેમાંથી કોઈ પાસે જણાતી નથી, એવું જોશીનું માનવું છે.
એટલે એમ કે આધુનિક વિવેચનના પાયાના દાર્શનિક વિચારોને સમજવાનું, પચાવવાનું કામ હજુ બાકી હતું.
બરાબર.
લેખના અંતમાં પેલું મરીના શ્વેતાએવાનું અવલોકન આવે છે, એ બહુ માર્મિક છે. ત્રણ પ્રકારના ધંધાદારી વિવેચકો.
હા, બહુ રસપ્રદ છે. શ્વેતા એવા કહે છે કે પહેલો પ્રકાર, જે લેખકને સર્ટિફિકેટ આપે પણ 10 વર્ષ મોડો, જ્યારે કૃતિ સ્વીકારાઈ ગઈ હોય,
એટલે ક્રિટિક વિથ ધ 10-યર ટાઈમ લેગ.
હા. બીજો પ્રકાર એ, જે નવી પ્રતિભાને ઓળખી જ ન શકે, નવા પ્રવાહોથી સાવ અલિપ્ત રહે. અને ત્રીજો પ્રકાર, જે ખાલી ભૂતકાળમાં જ રાચ્યા કરે, જાણે પુરાતત્વવિદ હોય.
અને જોશી આ ટાંકીને શું કહેવા માંગે છે?
એ જાણે પૂછે છે કે ભાઈ, આપણા ગુજરાતી વિવેચનમાં આ ત્રણેય પ્રકારના નમૂનાઓ નથી દેખાતા? આ એક સવાલ વાચક માટે છોડી દે છે.
તો આખી વાતનો સાર શું? જોશીના મુખ્ય મુદ્દાઓ કયા કયા ગણાય જે આપણે તારવી શકીએ?
મને લાગે છે કે મુખ્ય 4-5 મુદ્દાઓ છે. એક, કે 1975 આસપાસ ગુજરાતી વિવેચનમાં સાચા ક્રિટિકલ ક્લાઇમેટનો અભાવ હતો.
બરાબર.
બીજું, વિવેચન પર વ્યક્તિરંગી, આત્મલક્ષી અભિગમનો પ્રભાવ બહુ વધારે હતો. એના લીધે વસ્તુલક્ષી મૂલ્યાંકન અને સૈદ્ધાંતિક ચર્ચા રહી ગઈ. વિવેચન અને ગ્રંથાવલોકન એ પણ ઘણીવાર ક્વોલિટીમાં નબળા હતા અને એમાં પુનર્મૂલ્યાંકનનો અભાવ હતો.
અને પાંચમો, કથા સાહિત્યનું વિવેચન.
હા, એમાં રૂપરચના, શૈલી કરતાં વિષય અને સામાજિક પાસા પર જ વધારે પડતો ભાર હતો.
આ નિદાન તો ખરેખર બહુ આકડું કહેવાય. આ લેખ પછી કોઈ ટીકા થઈ હશે? કોઈ વિવાદ?
ચોક્કસ. આ લેખ પોતે જ એક મોટી ટીકા છે, એટલે એ સમયે અને પછી પણ ચર્ચામાં તો રહ્યો જ હોય. જોશીએ જે રીતે અધ્યાપકી વિવેચન પર કટાક્ષ કર્યો, વ્યક્તિરંગી વિવેચનની મર્યાદાઓ બતાવી, પશ્ચિમના પ્રભાવ વિશે સ્પષ્ટ લખ્યું, પૂર્વગ્રહો પર પ્રહાર કર્યા,
હા,
એ ઘણાને ના પણ ગમી હોય એ સ્વાભાવિક છે. એમણે ઘણા સ્થાપિત મંતવ્યો અને વ્યક્તિઓને પડકાર્યા હતા.
પણ એનો ફાયદો શું થયો?
ફાયદો એ થયો કે આ લેખે ગુજરાતી વિવેચનને જાણે અરીસો બતાવ્યો, આત્મનિરીક્ષણ કરવા, નવી દિશાઓ વિશે વિચારવા મજબૂર કર્યું. રૂપલક્ષી અને સૈદ્ધાંતિક વિવેચનની જે ચર્ચા હતી એને ચોક્કસ વેગ મળ્યો.
અને આજે લગભગ 50 વર્ષ પછી 2024માં શું લાગે છે, જોશીએ જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે? શું આજે આપણી પાસે તંદુરસ્ત ક્રિટિકલ ક્લાઇમેટ છે? વિવેચન વ્યક્તિગત રાગદ્વેષથી મુક્ત થયું છે?
આ બહુ જ મહત્વનો સવાલ છે. જુઓ, કદાચ કેટલીક બાબતોમાં સુધારો થયો છે. નવી પેઢીના વિવેચકો વધુ સજ્જ થયા છે, નવા સિદ્ધાંતો, નવા અભિગમો આવ્યા છે. પણ જોશીએ જે મૂળભૂત મુદ્દા ઉઠાવ્યા હતા, જેમ કે સૈદ્ધાંતિક સ્પષ્ટતા અને ઊંડાણની જરૂર, કૃતિના કલા સ્વરૂપ પર ધ્યાન આપવાની વાત, વ્યક્તિગત પૂર્વગ્રહથી ઉપર ઉઠીને વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવું, નવા પ્રવાહો માટે ખુલ્લા રહેવું, આ મુદ્દાઓ મને લાગે છે કે આજે પણ એટલા જ કદાચ બદલાયેલા સ્વરૂપે પણ પ્રસ્તુત તો છે જ. સાહિત્ય અને વિવેચન બદલાય, પણ આ મૂળભૂત પ્રશ્નો તો રહેવાના જ.
સાચી વાત. તો આખી ચર્ચામાંથી મુખ્ય કઈ બાબતો યાદ રાખવા જેવી છે? ત્રણ મુખ્ય મુદ્દા કહી શકાય.
હા, ચોક્કસ. મારા મતે ત્રણ મુખ્ય બાબતો તારવી શકાય. પહેલું, સાહિત્યના વિકાસ માટે ખાલી સારું સર્જન પૂરતું નથી, એક સજ્જ, નિષ્પક્ષ અને જીવંત વિવેચનાત્મક વાતાવરણ, પેલું ક્રિટિકલ ક્લાઇમેટ, એ પણ અનિવાર્ય છે.
બરાબર. બીજું,
વિવેચન ખાલી વ્યક્તિગત ગમા અણગમા કે સમાજની વાતો પૂરતું સીમિત ના રહેવું જોઈએ. એણે કૃતિના કલાત્મક સ્વરૂપ, એની રચના, એની ભાષા, એનું પણ ઊંડાણથી વિશ્લેષણ કરવું જોઈએ અને એના માટે સૈદ્ધાંતિક સજ્જતા જોઈએ.
અને ત્રીજું,
વિવેચક ખાલી ન્યાયાધીશ નથી, એ સર્જક અને ભાવક વચ્ચેનો પુલ છે.
બરાબર.
એણે બદલાતા સાહિત્યિક પ્રવાહોને સમજાવવા જોઈએ, ભાવકને કૃતિના હાર્દ સુધી પહોંચવામાં મદદ કરવી જોઈએ.
આ લેખનું ગુજરાતી વિવેચનાના ઇતિહાસમાં સ્થાન શું ગણવું?
સુરેશ જોશીનો આ લેખ ગુજરાતી વિવેચનમાં આધુનિકતાવાદી અને ખાસ કરીને રૂપલક્ષી અભિગમને સ્થાપિત કરવામાં એક સીમાચિહ્ન, એક માઇલસ્ટોન ગણાય છે. એમણે પરંપરાગત, બોધ આપતા, સમાજલક્ષી કે માર્ક્સવાદી વિવેચનથી જુદો રસ્તો ચિંધ્યો, કૃતિના પોતાના સ્વરૂપ અને કલા પર ધ્યાન આપવાની વાત કરી
અને એનાથી પછી લાંબી ચર્ચાઓ ચાલી.
હા, ચર્ચાઓ અને વિવાદોનો પાયો નંખાયો, જેણે પછીના દાયકાઓના વિવેચનને ઘણું પ્રભાવિત કર્યો.
અંતે એક વિચાર આવે છે. જોશીનો લેખ આપણને એ વિચારવા પ્રેરે છે કે દરેક સમયમાં વિવેચન સામે એક મોટો પડકાર હોય છે સંતુલનનો. કૃતિનો આસ્વાદ પણ કરાવવાનો, એનું મૂલ્યાંકન પણ કરવાનું, એને સમાજ સંસ્કૃતિના સંદર્ભમાં પણ મૂકવાની અને એના કલા સ્વરૂપનું વિશ્લેષણ પણ કરવાનું.
હા, આ બધા વચ્ચે તાલમેલ કેવી રીતે જાળવવો, એ જ મોટો પડકાર છે.
કદાચ એની કોઈ એક પાકી ફોર્મ્યુલા નથી અને આ જ શોધ વિવેચનને હંમેશા જીવંત રાખે છે. નહીં,
બિલકુલ સાચી વાત.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.